એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આપણે બધાએ મતલબ બાઇબલ વિશે સાંભળ્યું તો છે જ, કદાચ શાળામાં, ક્યાંક વાર્તાઓમાં.
હા, ચોક્કસ.
પણ શું આપણે તેને ખરેખર વાંચ્યું છે? અને જો વાંચ્યું હોય તો શું એવું બન્યું છે કે આપણે તેની અસલી સુંદરતા, તેની જે કળા છે, તે કદાચ ગુમાવી દીધી હોય?
બરાબર.
આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણમાં જઈશું જે દાવો કરે છે કે સદીઓના અનુવાદોએ કદાચ આપણી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે. પુસ્તક છે રોબર્ટ ઓલ્ટરનું ધ હિબ્રુ બાઇબલ, અ ટ્રાન્સલેશન વિથ કોમેન્ટ્રી.
અને આ વિષય એટલે રસપ્રદ છે કારણ કે તે આપણને શીખવે છે કે કોઈ પણ લખાણને કેવી રીતે વાંચવું જોઈએ, પછી ભલે તે ધાર્મિક હોય કે ન હોય. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં બધું જ સારાંશમાં જોઈએ છીએ, ટૂંકમાં. પણ ઓલ્ટર આપણને યાદ અપાવે છે કે કેટલીક બાબતોનું સૌંદર્ય તેની વિગતોમાં, તેની રચનામાં છુપાયેલું હોય છે.
તો ચાલો આ ખોવાયેલા ખજાનાને શોધનાર વ્યક્તિથી શરૂઆત કરીએ. આ રોબર્ટ ઓલ્ટર છે કોણ? કોઈ ધર્મગુરુ, પાદરી?
જુઓ, નવાઈની વાત એ છે કે આમાંથી કશું જ નહીં.
ઓ,
રોબર્ટ ઓલ્ટર કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેમાં હિબ્રુ અને તુલનાત્મક સાહિત્યના પ્રોફેસર હતા, અને આ જ વાત તેમને બીજાઓથી અલગ પાડે છે.
એટલે કે એમણે બાઇબલને ધર્મના ચશ્માથી નથી જોયું?
બિલકુલ નહીં, એમણે તેને એક સાહિત્યકારની નજરથી જોયું. એમની પાસે મતલબ બે દુર્લભ શક્તિઓનું મિશ્રણ હતું. એક તરફ પ્રાચીન હિબ્રુ ભાષા પર અસાધારણ પકડ,
જે જરૂરી છે દેખીતી રીતે.
હા, ખૂબ જ જરૂરી. અને બીજી તરફ સાહિત્યક વિવેચનની ઊંડી સમજ. આ કોઈ એક બે વર્ષનું કામ નથી. એમણે પોતાના જીવનના લગભગ બે દાયકા આ એક જ પ્રોજેક્ટ પાછળ લગાવી દીધા.
એટલે કે એમણે બાઇબલને એક મહાન કવિતા કે નવલકથાની જેમ વાંચ્યું અને સમજાવ્યું, એમ કહી શકાય?
એકદમ. મોટાભાગના વિદ્વાનો શું પૂછે કે આ લખાણનો ઐતિહાસિક સંદર્ભ શું છે અથવા તેનો ધાર્મિક સંદેશ શું છે?
હા, સામાન્ય પ્રશ્નો.
ઓલ્ટર પૂછે છે, લેખકે આ વાર્તા કહેવા માટે આ જ શબ્દો કેમ પસંદ કર્યા? આ કવિતામાં લય કેવી રીતે સર્જાય છે?
વાહ, આ તો દ્રષ્ટિકોણ જ આખો અલગ છે.
બરાબર. એમનો જે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ છે એ એમને ધાર્મિક બંધનોમાંથી મુક્ત કરે છે અને લખાણની જે કલાત્મકતા છે એના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની છૂટ આપે છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? ઓલ્ટર એવું તો શું કહી રહ્યા છે જે પહેલાં કોઈએ નથી કહ્યું?
એમની મુખ્ય દલીલ એ છે કે મોટાભાગના અંગ્રેજી અનુવાદો ભલે ને સારા ઈરાદાથી થયા હોય, પણ તેમણે બાઇબલના સાહિત્યિક આત્માને મતલબ મારી નાખ્યો છે. તેઓ આને ફ્લેટનિંગ ઇફેક્ટ કહે છે.
ફ્લેટનિંગ ઇફેક્ટ એટલે કે સપાટીકરણ, એ જરા સમજાવશો?
જરૂર. જો કલ્પના કરો કે તમારી કોઈ મનપસંદ ગઝલ છે, એમાં ઊંડા ભાવો છે, શબ્દોનો લય છે, એક અનોખો મિજાજ છે. હવે કોઈ એ ગઝલનો માત્ર સીધો સાધો અર્થ તમને ગદ્યમાં કહી દે
તો એની મજા જ મરી જાય. માહિતી મળે પણ અનુભૂતિ ન થાય.
બસ આ જ વાત. ઓલ્ટર કહે છે કે બાઇબલ સાથે પણ આવું જ થયું છે. કિંગ જેમ્સ જેવા જૂના અનુવાદો કાવ્યાત્મક છે પણ ઘણીવાર અચોક્કસ છે, અને નવા અનુવાદો
એ વધારે સરળ બનાવવા ગયા.
હા, એટલા સરળ બનાવી દીધા કે મૂળ હિબ્રુ ભાષાની શબ્દ રમતો, એનો લય, એની શક્તિ બધું જ સપાટ થઈ ગયું. તેઓ માને છે કે બાઇબલમાં સંદેશ અને માધ્યમ અવિભાજ્ય છે.
જે રીતે વાત કહેવામાં આવી છે તે જ તેનો સંદેશ છે.
બિલકુલ.
વાહ, આ તો ખૂબ જ મજબૂત દલીલ છે. તો એમની પાસે આ વાત સાબિત કરવા માટે નક્કર ઉદાહરણો પણ હશે. એ શરૂઆત ક્યાંથી કરે છે?
એમની શરૂઆત બાઇબલના પાયાથી જ થાય છે. તોરા એટલે કે મોઝેઝના પાંચ પુસ્તકોથી.
ઓકે.
ખાસ કરીને ઉત્પત્તિ જેનેસિસ પુસ્તકમાં તેઓ બતાવે છે કે પાત્રોનું નિર્માણ કેવી રીતે થાય છે. દાખલા તરીકે જેકબનું પાત્ર. લેખક ક્યારે સીધું નથી કહેતા કે જેકબ એક ચાલાક અને છેતરપિંડી કરનાર વ્યક્તિ હતો.
તો પછી આપણને એ કેવી રીતે ખબર પડે છે?
એના કાર્યો અને સંવાદોથી. તે કેવી રીતે પોતાના ભાઈ પાસેથી એનો જન્મસિદ્ધ અધિકાર છીનવી લે છે, કેવી રીતે પોતાના વૃદ્ધ અને અંધ પિતાને છેતરે છે.
એટલે કે લેખક આપણી સામે દૃશ્યો મૂકી દે છે.
એકદમ. શબ્દો દ્વારા નહીં પણ દૃશ્યો દ્વારા પાત્રનું ઘડતર થાય છે. આપેલી શો ડોન્ટ ટેલ વાળી ટેકનિક છે
જે આજના લેખકો વાપરે છે.
હા, પણ બાઇબલના લેખકો હજારો વર્ષો પહેલા તેના માસ્ટર હતા.
આ રસપ્રદ છે. એવું લાગે છે કે લેખક વાચકને વધુ બુદ્ધિશાળી માને છે, બધું ચમચીથી ખવડાવવાને બદલે જાતે તારણ કાઢવા દે છે.
બરાબર, અને એમાં જ ખરી મજા છે. ઓલ્ટર એક બીજી ટેકનિક પર પણ ધ્યાન દોરે છે, એને તેઓ ટાઇપસીન્સ કહે છે.
ટાઇપસીન્સ?
હા, એટલે કે અમુક પ્રકારના દ્રશ્યો વારંવાર આવે છે, જેમ કે કોઈ મહત્વપૂર્ણ પાત્રનું કૂવા પાસે મળવું. ઈસાક, જેકબ, મોઝેસ બધાના જીવનમાં કુવા પાસેની મુલાકાત એક વળાંક લાવે છે.
એટલે કે ફિલ્મોમાં જેમ કોઈ ખાસ જગ્યા કે ઘટના વારંવાર બતાવીને સંકેત આપવામાં આવે એના જેવું.
બરાબર, એના જેવું જ. આ પુનરાવર્તન વાચકને કહે છે, અહીં ધ્યાન આપો, કંઈક મહત્વનું બની રહ્યું છે. તે એક દૈવી પેટર્નનો સંકેત આપે છે.
સમજી. આ તો થઈ શરૂઆતની વાર્તાઓની વાત, પણ બાઇબલમાં તો રાજાઓ અને પૈગંબરોની મોટી મોટી કથાઓ પણ છે. ત્યાં ઓલ્ટર શું શોધે છે?
જ્યારે આપણે પ્રોફેટ્સ એટલે કે પૈગંબરોના પુસ્તકો પર આવીએ છીએ, ત્યારે ઓલ્ટર રાજા ડેવિડની વાર્તાને બાઇબલની કથાકળાનો શિખર ગણે છે.
ડેવિડની વાર્તા?
હા, અને આ કોઈ બોલિવૂડના હીરોની વાર્તા નથી, જેમાં હીરો સંપૂર્ણપણે સારો હોય અને વિલન સંપૂર્ણપણે ખરાબ.
પણ ડેવિડને તો એક મહાન રાજા અને ઈશ્વર ભક્ત તરીકે ઓળખવામાં આવે છે, નહીં?
હા, પણ વાર્તા એટલી સીધી નથી. લેખક ડેવિડને તેની તમામ જટિલતાઓ સાથે રજૂ કરે છે. તે એક મહાન કવિ છે, પણ સાથે જ એક ક્રૂર યોદ્ધા પણ છે.
એટલે વિરોધાભાસ છે.
ઘણા બધા. તે ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, પણ સાથે જ એક નિર્દય રાજકારણી પણ છે. તે એક પ્રેમાળ પૂતા છે, પણ સાથે જ બાદશેબા સાથે વ્યભિચાર કરી તેના પતિને મરાવી નાખનાર ખૂની પણ છે.
એવો કોઈ નિર્ણય નથી આપતા.
બિલકુલ નહીં, અને આ જ આ કથાની મહાનતા છે. લેખક ફક્ત ઘટનાઓ અને સંવાદો આપણી સામે મૂકી દે છે. ડેવિડના નિર્ણયો, તેની ભૂલો, તેનું પતન, બધું જ આપણી આંખો સામે બને છે.
અને આપણે વાચક તરીકે જાતે જ નક્કી કરવાનું છે કે આ માણસ વિશે શું વિચારવું.
બરાબર. આટલી સદીઓ પહેલા લખાયેલા લખાણમાં આટલું ગહન મનોવૈજ્ઞાનિક ઊંડાણ ખરેખર અદ્ભુત છે.
હવે મને સમજાયું કે તમે શું કહેવા માગો છો. આ પાત્રો કાગળ પર નથી, જીવંત અને વાસ્તવિક લાગે છે, આપણી જેમ જ ભૂલો કરનારા.
હા,
અને બાઇબલના છેલ્લા ભાગ રાઇટિંગ્સ વિશે શું? એમાં તો કવિતાઓ અને ફિલોસોફી જેવું ઘણું છે.
હા, અને ત્યાં ઓલ્ટર હિબ્રુ કવિતાનું રહસ્ય ખોલે છે. ગીતશાસ્ત્ર સામ્સ માં તેઓ સમાંતરવાદ પેરેલેલિઝમ નામના સિદ્ધાંત પર ભાર મૂકે છે.
સમાંતરવાદ પેરેલેલિઝમ?
હા, આપણે કવિતા એટલે છંદ કે પ્રાસ સમજીએ છીએ, પણ હિબ્રુ કવિતાનો લય વિચારોમાં છે.
વિચારોનો લય? એ કેવી રીતે?
જુઓ, એક પંક્તિ એક વિચાર રજૂ કરે છે, અને તરત જ આવતી બીજી પંક્તિ એ જ વિચારને કોઈ નવા સ્વરૂપે રજૂ કરે છે. ક્યારેક તે એ વિચારને પુનરાવર્તિત કરે, ક્યારેક વિરોધાભાસ ઊભો કરે, તો ક્યારેક તેને આગળ વધારે.
કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. જેમ કે, પ્રભુ મારો પ્રકાશ અને મારો ઉદ્ધાર છે.
આ પહેલી પંક્તિ.
ઓકે. અને તરત જ બીજી પંક્તિ આવે, મારે કોણાથી ડરવું. અહીં બીજી પંક્તિ પહેલી પંક્તિના વિચારને વધુ તીવ્ર બનાવે છે. એક પ્રકારનો વૈચારિક પડઘો છે જે કવિતાને ઊંડાણ આપે છે.
આ તો આખી વાત જ બદલી નાખે છે. મેં તો હંમેશા બુક ઓફ જોબને એક એવા માણસની વાર્તા તરીકે જોઈ છે જે ચૂપચાપ બધું સહન કરે છે, ધીરજનું પ્રતીક.
અને ઓલ્ટર બતાવે છે કે આ સમજ કેટલી અધૂરી છે. જોબ ચૂપ નથી રહેતો, તે બળવો કરે છે.
બળવો કરે છે? ઈશ્વર સામે?
હા, તે ઈશ્વર સામે દલીલો કરે છે, ફરિયાદ કરે છે, ન્યાય માગે છે. તે કહે છે, મેં શું પાપ કર્યું છે કે મારી સાથે આવું થઈ રહ્યું છે. ઓલ્ટરનો અનુવાદ જોબના આ ક્રોધ અને વેદનાને જીવંત કરે છે.
એટલે એ ધીરજની નહીં, પણ સંઘર્ષની કથા છે.
એક ન્યાયી માણસના સંઘર્ષની. અને જોનાહના પુસ્તકને તો તેઓ એક ઉત્તમ કટાક્ષ, એક સટાયર તરીકે જુએ છે.
પેલી માછલીવાળી વાર્તા એ કટાક્ષ કેવી રીતે?
વિચારો, એક પૈગંબર જેને ઈશ્વર દુશ્મન શહેરને બચાવવા મોકલે છે, અને તે ભાગી જાય છે. અને જ્યારે ઈશ્વર તે શહેર પર દયા કરે છે, ત્યારે પૈગંબર ગુસ્સે થાય છે.
હા, તો ખરેખર રમૂજી છે.
હા, તે લગભગ એક કોમેડી છે. આ બધા ઉદાહરણો બતાવે છે કે બાઇબલ કોઈ એક રંગનો ગ્રંથ નથી, પણ તેમાં સાહિત્યના અનેક રંગો છે.
તો આ બધી ચર્ચા પરથી જો આપણે કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો સૌથી પહેલો મુદ્દો કયો હશે?
મારા મતે સૌથી મોટો મુદ્દો એ છે કે સાહિત્ય એ ધર્મશાસ્ત્રનું વાહન છે. બાઇબલના વિચારો કોઈ સૂત્ર કે નિયમોની યાદીમાં નથી,
પણ તે વાર્તા અને કવિતા દ્વારા જીવંત થાય છે.
બરાબર. તમે સંદેશને તેના માધ્યમથી અલગ કરી જ ન શકો.
અને બીજો મુદ્દો જે મને સ્પર્શી ગયો તે છે પાત્રોની વાસ્તવિકતા. તેઓ કોઈ આદર્શ હીરો નથી, જટિલ છે વિરોધાભાસી છે.
આપણી જેમ જ સારા અને ખરાબનું મિશ્રણ છે. અને ત્રીજો, કદાચ થોડો સૂક્ષ્મ પણ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, હિબ્રુ વિચારધારાની મૂર્તતા.
મૂર્તતા, આ વાત મને બહુ સમજાઈ નહીં.
જુઓ, ઓલ્ટર સમજાવે છે કે હિબ્રુ ભાષા અમૂર્ત વિચારોને ભૌતિક અને શારીરિક શબ્દોમાં વ્યક્ત કરે છે. જેમ કે આપણે આત્મા એટલે કે સોલ શબ્દ વાપરીએ છીએ, જે ખૂબ અમૂર્ત લાગે છે.
હા,
પણ મૂળ હિબ્રુ શબ્દ છે નેફેશ, જેનો શાબ્દિક અર્થ થાય છે ગળું અથવા શ્વાસ.
ઓહ, એટલે આત્મા એ શ્વાસ છે.
હા, આ બતાવે છે કે પ્રાચીન હિબ્રુ વિચારધારામાં આધ્યાત્મિકતા શરીરથી અલગ નહોતી. તમારો જીવ તમારા શ્વાસમાં હતો, તમારા ગળામાં હતો. આધુનિક અનુવાદો જ્યારે સોલ શબ્દ વાપરે છે ત્યારે આ શારીરિક જોડાણ તૂટી જાય છે
અને આપણે મૂળ અર્થથી દૂર જતા રહીએ છીએ. ખરેખર આ પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે વિચારતા કરી દે, જેમ કે ઓલ્ટરનો મુખ્ય તર્ક
કે આધુનિક અનુવાદોએ કવિતાને સપાટ બનાવી દીધી છે
અને ગદ્યની સુંદર રચનાને વિકૃત કરી દીધી છે. આ એક જ વાક્યમાં તેમની આખી મહેનતનો સાર આવી જાય છે.
અને પાત્રો વિશેનો તેમનો વિચાર પણ કેટલો સચોટ છે. પાત્રો મુખ્યત્વે સંવાદ અને ક્રિયા દ્વારા પ્રગટ થાય છે, જેમાં વર્ણનકાર પોતે અજ્ઞાત રહે છે,
જે વાચકને સક્રિય બનાવે છે.
એકદમ.
હવે મૂળ પ્રશ્ન પર આવીએ. આ બધી જાણકારીનો સામાન્ય જીવનમાં શું ઉપયોગ? આ બધું જાણીને કોઈને શું ફાયદો થાય જે બાઇબલનો અભ્યાસ નથી કરતું?
મને લાગે છે કે સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને ક્લોઝ રીડિંગ શીખવે છે, એટલે કે કોઈપણ લખાણને બારીકાઈથી વાંચવાની કળા,
શબ્દોની પાછળ જોવાની કળા.
હા, શબ્દની પસંદગી કેમ થઈ, વાક્યરચના આવી કેમ છે, આ સવાલો પૂછવાની ટેવ પડે છે. અને આ કુશળતા તો ગમે ત્યાં કામ લાગે.
ઓફિસનો કોઈ મહત્વનો ઈમેલ સમજવો હોય, કોઈ નેતાના ભાષણનું વિશ્લેષણ કરવું હોય.
બિલકુલ. અને બીજો એક મોટો ફાયદો છે, તે આપણને જટિલતા અને અસ્પષ્ટતાને સ્વીકારતા શીખવે છે.
કારણ કે જીવનમાં બધું કાળું ધળું નથી હોતું.
બરાબર. ઓલ્ટરનું બાઇબલ સરળ નિયમોની પુસ્તિકા નથી. તેમાં વિરોધાભાસો છે, નૈતિક દ્વિધાઓ છે. ડેવિડ હીરો છે કે વિલન, જવાબ સરળ નથી.
અને આ પ્રકારનું સાહિત્ય આપણી વિચારસરણીને વધુ પરિપક્વ બનાવે છે. આપણે લોકોને અને પરિસ્થિતિઓને સરળ લેબલ લગાડવાને બદલે ઊંડાણપૂર્વક જોતા શીખીએ છીએ.
અને તે આપણને વધુ સહાનુભૂતિપૂર્ણ પણ બનાવે છે. જ્યારે આપણે સમજીએ છીએ કે હજારો વર્ષો પહેલાંના પાત્રો પણ એ જ સંઘર્ષોનો સામનો કરતા હતા જે આપણે આજે કરીએ છીએ, ત્યારે માનવતા સાથેનું જોડાણ વધુ ગાઢ બને છે.
આ સમગ્ર ચર્ચાના અંતે જો મારે એક અંતિમ બોધ તારવવો હોય તો મારા માટે તે એ છે કે કોઈ વાત કેવી રીતે કહેવામાં આવે છે તે એટલું જ મહત્વનું છે જેટલું શું કહેવામાં આવે છે. સ્વરૂપ અને સામગ્રી ખરેખર અવિભાજ્ય છે.
સાચી વાત છે. અને મારા માટે અંતિમ બોધ એ છે કે આ કાર્ય બાઇબલને ફરીથી જીવંત કરે છે. તે ધર્મશાસ્ત્રના પડદોળોને હટાવીને મૂળ લખાણના તેજસ્વી, જટિલ અને આશ્ચર્યજનક સ્વરૂપને આપણી સમક્ષ મૂકે છે.
તે તેને માત્ર એક ધર્મગ્રંથમાંથી એક મહાન સાહિત્યિક વારસા તરીકે પુનઃસ્થાપિત કરે છે.
બિલકુલ. આ પુસ્તક કોઈપણ વ્યક્તિ માટે એક અમૂલ્ય ભેટ છે જે આપણી સંસ્કૃતિના મૂળ અને મહાન સાહિત્યની શક્તિને સમજવા માગે છે.
એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.